એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાલ હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં આમ તો ઊંડા ઉતરવાના છીએ,
જે બહારથી જોતા તો ખૂબ જ સુંદર લાગે છે,
બરાબર, પણ અંદરથી એટલી જ ખોખલી છે. આપણે વાત કરી રહ્યા છીએ રિચાર્ડ યેટ્સની 1961ની માસ્ટરપીસ રેવોલ્યુશનરી રોડ વિશે.
યેટ્સને ઘણીવાર બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકાના ચિંતાના યુગના લેખક કહેવામાં આવે છે.
હા, પણ આ ચિંતાનો યુગ એટલે શું? મારો મતલબ, એ સમયમાં એવી તો કઈ ચિંતા હતી જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો હતો?
તમે બહુ સચોટ સવાલ પૂછ્યો. એટલે એ યુગની ચિંતા પૈસાની નહોતી, પણ ઓળખની હતી.
ઓળખની?
હા, બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં એક નવો મધ્યમ વર્ગ ઉભરી રહ્યો હતો. લોકો શહેરો છોડીને ઉપનગરોમાં, એટલે કે સબર્બ્સમાં વસી રહ્યા હતા,
જ્યાં બધાના ઘર એક સરખા, ગાડીઓ એક સરખી, બરાબર, જીવનશૈલી પણ એક સરખી. આ ભૌતિક સુખની પાછળ એક ઊંડો ડર હતો, પોતાની આગવી ઓળખ ગુમાવી દેવાનો ડર. યેટ્સની કલમ આ જ ડર અને એમાંથી જન્મતા ખાલીપાને ચીરે છે.
અને રિવોલ્યુશનરી રોડ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, ખરું ને? નવલકથાનું શીર્ષક જ કેટલું વ્યંગાત્મક છે.
એકદમ.
ક્રાંતિકારી માર્ગ પર રહેતા લોકો વાસ્તવમાં કોઈ ક્રાંતિ નથી કરતા,
ઉલટું સમાજ સાથે તાલમેલ બેસાડવા માટે પોતાના સપનાઓની આહુતિ આપી દે છે.
તો ચાલો આ જ રસ્તા પર રહેતા આપણા મુખ્ય પાત્રો ફ્રેન્ક અને એપ્રિલ વ્હીલરને મળીએ. કેવા છે આ બંને?
બહારથી જોઈએ તો ફ્રેન્ક અને એપ્રિલ એક પરફેક્ટ અમેરિકન કપલ છે. યુવાન, આકર્ષક, બે સુંદર બાળકો.
અને રિવોલ્યુશનરી રોડ પર એક સુંદર ઘર.
બિલકુલ, એમને જોઈને કોઈ પણ કહે કે આ જ તો છે અમેરિકન ડ્રીમ. પણ યેટ્સ આપણને આ સુંદર ચિત્રની પાછળની વાસ્તવિકતા બતાવે છે.
અને એ વાસ્તવિકતા શું છે?
એ છે કે આ બંને પોતાની જાતને પોતાના પાડોશીઓ કરતા અલગ સમજે છે, વધુ બુદ્ધિશાળી, વધુ કલાત્મક.
પણ મને એક વાત નથી સમજાતી. જો તેઓ પોતાની જાતને આટલા વિશેષ માનતા હતા, તો પછી તેમણે શરૂઆતમાં જ આવું સામાન્ય ઉપનગરીય જીવન કેમ પસંદ કર્યું?
સારો સવાલ છે.
ક્યાંક ને ક્યાંક એમનામાં પણ એ જ સુરક્ષાની ભૂખ હતી જેનો તેઓ તિરસ્કાર કરતા હતા.
બિલકુલ, અને આ જ તેમના જીવનનો સૌથી મોટો વિરોધાભાસ છે. તેઓ આ સામાન્ય જીવનને ધિક્કારે છે, પણ
તેમાંથી બહાર નીકળવાની હિંમત પણ નથી કરી શકતા.
બરાબર, તેઓ એક એવા પિંજરામાં કેદ છે જે તેમણે પોતે જ બનાવ્યું છે. અને આ કેદની ભાવનાને એપ્રિલના શબ્દો બરાબર પકડે છે.
કયા શબ્દો?
તે આ સ્થિતિને હોપલેસ એમ્પ્ટીનેસ કહે છે.
એટલે કે આશાહીન ખાલીપો.
હા, અને તેના માટે આ કોઈ મનની સ્થિતિ નથી, પણ એક સ્થળ છે. આ ઘર, આ રસ્તો, આખું જીવન.
તો આ ખાલીપામાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન તો થયો જ હશે? વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તાની શરૂઆત જ એક નિષ્ફળતાથી થાય છે. એપ્રિલ, જે ક્યારેક અભિનેત્રી બનવાના સપના જોતી હતી, તે એક સ્થાનિક નાટકમાં ભાગ લે છે. નાટકનું નામ છે ધ પેટ્રિફાઈડ ફોરેસ્ટ.
ધ પેટ્રિફાઈડ ફોરેસ્ટ?
હા,
એટલે પથ્થર બની ગયેલું જંગલ.
હા, અને તેનું પ્રદર્શન અત્યંત ખરાબ રહે છે. નાટકની નિષ્ફળતા એના માટે એક અંગત નિષ્ફળતા બની જાય છે.
શું નાટકનું શીર્ષક પોતે જ એક ઇશારો હતો, એક રૂપક?
ચોક્કસ. પેટ્રિફાઈડ ફોરેસ્ટ એવી જગ્યા છે જ્યાં જીવંત વૃક્ષો સમય જતા પથ્થર બની ગયા છે.
એ જ રીતે ફ્રેન્ક અને એપ્રિલના સપના પણ પથ્થર બની ગયા હતા.
એકદમ, તેમનો જુસ્સો, તેમની જીવંતતા, બધું જ. નાટકની નિષ્ફળતા પછી ગાડીમાં ઘરે પાછા ફરતી વખતે તેમની વચ્ચે જે ઝઘડો થાય છે,
એ તો જ્વાળામુખી જેવો હશે.
બરાબર, વર્ષોથી દબાયેલી કડવાશ બહાર આવે છે. એકબીજાના સપના તોડવાના આરોપો, એકબીજાને સામાન્ય બનાવી દેવાના દોષારોપણ, બધું જ.
અને આવા ભયંકર વિસ્ફોટ પછી ઘણીવાર કાં તો બધું તૂટી જાય છે અથવા કંઈક નવું સર્જાય છે. અહીં શું થયું?
અહીં એ રાખમાંથી એક નવી આશા જન્મે છે. બીજા દિવસે સવારે એપ્રિલ એક આમ તો ક્રાંતિકારી યોજના રજૂ કરે છે.
ક્રાંતિકારી યોજના?
હા, તે કહે છે, આપણે અહીં શું કરી રહ્યા છીએ? ચાલો પેરિસ જઈએ.
વાહ,
તેનો પ્લાન સ્પષ્ટ છે. ઘર વેચી દઈએ, નોકરી છોડી દઈએ અને બાળકો સાથે પેરિસમાં નવી જિંદગી શરૂ કરીએ.
અને ત્યાં ખર્ચ કેવી રીતે ચાલશે?
તે કહે છે કે તે એક સેક્રેટરી તરીકે કામ કરશે ઘર ચલાવવા માટે, અને ફ્રેન્કને તેની કંટાળાજનક કોર્પોરેટ નોકરીમાંથી આઝાદી મળશે,
પોતાની જાતને શોધવા માટેનો સમય મળશે.
બરાબર,
આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર છે. આપણા બધાના જીવનમાં ક્યારેક આવો પેરિસ મોમેન્ટ આવે છે, નહીં?
સાચી વાત છે. એ વિચાર કે બધું છોડીને ક્યાંક નવી શરૂઆત કરીએ.
આ યોજનાની તેમના સંબંધ પર શું અસર થઈ?
જાદુઈ અસર થઈ. અચાનક તેમના મૃતપ્રાય સંબંધમાં જીવ આવી ગયો. જે ખાલીપો હતો તે ઉત્સાહથી ભરાઈ ગયો.
તેઓ ફરીથી એક ટીમ બની ગયા.
હા, જે દુનિયાને બતાવવા માંગતી હતી કે તેઓ બીજાઓ જેવા નથી. તેમનામાં આ સામાન્ય જીવનમાંથી છટકી જવાની હિંમત છે. પેરિસ જવું એ માત્ર એક સ્થળાંતર નહોતું,
એ તેમના બળવાનનું પ્રતીક હતું, તેમની વિશિષ્ટતાનું.
એકદમ.
પણ સપના જોવા અને તેને જીવવા વચ્ચે વાસ્તવિકતાની એક લાંબી અને કઠિન સફર હોય છે. આ સપનું ક્યાં સુધી ટક્યું?
લાંબુ ન ટક્યું. વાસ્તવિકતાએ બહુ જલ્દી દસ્તક દીધી.
કેવી રીતે?
પહેલો ફટકો ફ્રેન્કની ઓફિસમાંથી આવ્યો. જે નોકરીને તે મૂર્ખામી ભરી અને અર્થહીન ગણતો હતો, ત્યાં અચાનક તેને એક મોટું પ્રમોશન ઓફર થયું.
ઓહ,
તેના બોસ તેની પ્રતિભા અને ક્ષમતાના વખાણ કરવા લાગ્યા.
એટલે કે જે સિસ્ટમનો તે તિરસ્કાર કરતો હતો, એ જ જ્યારે તેને માન આપે છે ત્યારે તેને એક ગમવા લાગે છે.
હા, આ તો સ્પષ્ટપણે આત્મછેતરપિંડી છે.
ખરું.
ફ્રેન્કનો અહંકાર ખૂબ નબળો છે. તે પોતાની જાતને બળવાખોર માને છે, પણ અંદરથી તે સ્વીકૃતિ અને સુરક્ષા માટે તડપે છે.
અને પ્રમોશનની લાલચ તેને પેરિસના અનિશ્ચિત ભવિષ્ય કરતાં વધુ આકર્ષક લાગવા માંડે છે.
બરાબર. અને પછી બીજો અને નિર્ણાયક ફટકો પડે છે. એપ્રિલને ખબર પડે છે કે તે ત્રીજી વખત ગર્ભવતી છે.
અને ફ્રેન્ક માટે આ એક પરફેક્ટ બહાનું બની ગયું હશે.
હા, યોજનામાંથી પીછેહટ કરવાનું.
તે આખી વાતને જવાબદારી અને પરિપક્વતાનો ઓપ આપી દેશે, નહીં?
એકદમ. તે કહે છે કે હવે તે એક પિતા તરીકે જોખમ ન લઈ શકે. તેને પરિવારની સુરક્ષા વિશે વિચારવું પડશે.
હકીકતમાં તે પોતાની કાયરતાને પિતૃત્વના માસ્ક પાછળ છુપાઈ રહ્યો હતો.
સાચી વાત છે. સપનું તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી.
અને આ તૂટતા સપનાની સાક્ષી પૂરવા માટે વાર્તામાં એક બહુ રસપ્રદ પાત્ર પ્રવેશે છે. જ્હોન ગિવિંગ્સ.
હા, જ્હોન. તે તેમના પાડોશીઓનો પુત્ર છે અને તેની માનસિક બીમારી માટે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એટલે સમાજની નજરમાં તે પાગલ છે?
હા, પણ ખબર છે, એ પાત્રની સરખામણી શેક્સપિયરના નાટકોના મૂર્ખ એટલે કે ફૂલ સાથે કરી શકાય.
જે હંમેશા કડવું સત્ય બોલે છે.
બરાબર. તે એકમાત્ર વ્યક્તિ છે જે દંભ અને જૂઠાણાને પારખી શકે છે અને સાચું બોલી શકે છે.
તો તેની વાર્તામાં શું ભૂમિકા છે?
તેની બે મુલાકાતો વાર્તાને નિર્ણાયક વળાંક આપે છે. પહેલી વાર જ્યારે તે આવે છે અને તેમની પેરિસની યોજના વિશે સાંભળે છે, ત્યારે તે ખૂબ ખુશ થાય છે.
કેમ?
કારણ કે તે સમજે છે કે તેઓ એ જ હોપલેસ એમ્પ્ટીનેસમાંથી ભાગી રહ્યા છે જે તેણે પોતે અનુભવી છે. તે તેમની હિંમતને બિરદાવે છે.
તેનું સમર્થન એપ્રિલને હિંમત આપતું હશે.
ચોક્કસ. પણ બીજી મુલાકાત એ વિનાશક સાબિત થાય છે.
કારણ કે ત્યારે તેને ખબર પડી જાય છે કે યોજના રદ થઈ ગઈ છે.
હા, અને તે ફ્રેન્કના બહાનાઓને તરત જ ઓળખી જાય છે. તે સીધું જ તેમના મોઢા પર કહે છે, તમે આ બાળકનો ઉપયોગ બહાના તરીકે કરી રહ્યા છો. તે ફ્રેન્કની કાયરતા અને એપ્રિલની હતાશા બંનેને ઉઘાડી પાડી દે છે.
અને પછી?
જ્હોનના ગયા પછી ફ્રેન્ક અને એપ્રિલ વચ્ચે જે ઝઘડો થાય છે તે તેમના સંબંધોનો સૌથી ભયાનક ઝઘડો છે.
એમાં બધી મર્યાદાઓ તૂટી જાય છે.
હા, અને એવા શબ્દો બોલાય છે જે ક્યારે પાછા લઈ શકાતા નથી. તે ક્ષણે તેમનું સપનું નહીં પણ પ્રેમનો દેખાવ પણ મરી જાય છે.
આ આખી દુર્ઘટના જોયા પછી સવાલ એ થાય છે કે આ માત્ર બે લોકોને નિષ્ફળતાની વાર્તા છે કે પછી યેટ્સ કોઈ મોટા સામાજિક મુદ્દા પર આંગળી ચીંધી રહ્યા છે?
મને લાગે છે કે આ માત્ર ફ્રેન્ક અને એપ્રિલની વાર્તા નથી. આ એ આખા યુગની અને કદાચ આજના યુગની પણ વાત છે.
સૌથી પહેલો મુદ્દો તો અમેરિકન ડ્રીમની ટીકા છે.
બરાબર. યેટ્સ બતાવે છે કે ભૌતિક સુખ અને સામાજિક દરજ્જા પાછળ ભાગતું જીવન ઘણીવાર આત્માને મારી નાખે છે. ફ્રેન્ક અને એપ્રિલનું પરફેક્ટ જીવન આજના સોશિયલ મીડિયા જેવું છે,
જ્યાં લોકો એક આદર્શ છબી પાછળ પોતાની હતાશા છુપાવે છે.
સાચી વાત.
અને બીજો મહત્વનો મુદ્દો એ સમયમાં સ્ત્રીઓની ભૂમિકાનો છે. એપ્રિલનું પાત્ર ખૂબ જ દુઃખદ છે.
ખૂબ જ. એપ્રિલ એક બુદ્ધિશાળી, પ્રતિભાશાળી સ્ત્રી છે, પણ સમાજ તેને ફક્ત પત્ની અને માતાની ભૂમિકામાં જ જોઈ શકે છે.
આ એ જ સમય છે જેને પાછળથી બેટી ફ્રીડને ધ ફેમિનિન મિસ્ટિક કહ્યું, નહીં?
હા, એ જ વિચારધારા કે સ્ત્રીની સંપૂર્ણ ખુશી ફક્ત ઘર અને બાળકોમાં જ છે. એપ્રિલ એ જ વિચારધારામાં ગૂંગળાઈ રહી હતી.
એટલે પેરિસ જવાની યોજના તેના માટે માત્ર એક પ્રવાસ નો હતો?
ના, એ આ ગૂંગળામણમાંથી બહાર નીકળવાનો, પોતાની ઓળખ પાછી મેળવવાનો એક પ્રયાસ હતો.
અને એ પ્રયાસ નિષ્ફળ ગયા પછી શું થયું? વાર્તાનો અંત કેવો છે?
વાર્તાનો અંત અત્યંત કરુણ છે. હવે જ્યારે સપનું મરી ગયું છે અને સંબંધમાં નફરત સિવાય કશું બચ્યું નથી, ત્યારે એપ્રિલ એક અંતિમ બળવાખોર અને વિનાશક પગલું ભરે છે.
શું કરે છે તે?
તે માને છે કે આ ત્રીજું બાળક જ તેમના બંધનનું ભૌતિક સ્વરૂપ છે, એટલે તે ઘરે ગુપ્ત રીતે જાતે જ ગર્ભપાત કરવાનો પ્રયાસ કરે છે.
ઓહ, આ તો ખૂબ ભયંકર છે.
હા, અને એ પ્રયાસ ભયંકર રીતે નિષ્ફળ જાય છે. તેને અતિશય રક્તસ્રાવ થાય છે અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થાય છે.
અને ફ્રેન્કનું શું થાય છે?
ફ્રેન્ક એક તૂટેલો, ભાવનાત્મક રીતે ખાલીખમ માણસ બનીને રહી જાય છે, જે પોતાના બાળકો સાથે પણ જોડાઈ શકતો નથી. તે પોતાની જાતને ક્યારે માફ કરી શકતો નથી.
અને નવલકથાનું અંતિમ દ્રશ્ય તો ખૂબ જ યાદગાર છે, એમ મેં સાંભળ્યું છે.
અત્યંત યાદગાર. અંતિમ દ્રશ્યમાં પાડોશી મિસ્ટર ગિવિંગ્સ એટલે કે જ્હોનના પિતા પોતાની પત્નીની સતત બકબકથી કંટાળી જાય છે.
વ્હીલર પરિવાર વિશેની વાતોથી?
હા, અને તે ધીમે ધીમે પોતાના કાનના શ્રવણયંત્ર એટલે કે હિયરિંગ એડનો અવાજ બંધ કરી દે છે,
જ્યાં સુધી સંપૂર્ણ શાંતિ ન છવાઈ જાય.
બરાબર. આ એક નાનકડું કૃત્ય એ આખી નવલકથાનો સાર છે. તે સંવાદની નિષ્ફળતાનું, એકબીજાને સાંભળવાની અને સમજવાની નિષ્ફળતાનું એક સચોટ રૂપક છે. એ જ નિષ્ફળતા જેણે ફ્રેન્ક અને એપ્રિલનો નાશ કર્યો.
ખરેખર આ વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સુરક્ષા અને સામાજિક સ્વીકૃતિની શોધ કેવી રીતે વિનાશનું એક ધીમું અને શાંત સ્વરૂપ બની શકે છે.
અને તે આપણને આપણા પોતાના જીવનમાં ડોક્યું કરવા મજબૂર કરે છે. આપણા પેરિસ કયા છે જેને આપણે પાછળ છોડી દીધા છે? આપણે કયા સમાધાનો કર્યા છે? રિવોલ્યુશનરી રોડ આપણને અસ્વસ્થ કરનારા પ્રશ્નો પૂછે છે
અને તેનો કોઈ સરળ જવાબ આપતી નથી. મ્યુઝિક.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.